એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળ્યા છીએ જે આપણને સંગીત, પ્રસિદ્ધિ અને અંદરના સંઘર્ષની દુનિયામાં લઈ જશે. પુસ્તક છે સર એલ્ટન જ્હોનની આત્મકથા મી, એટલે કે હું.
હા, અને આ કોઈ ખાલી સેલિબ્રિટીની જીવન કહાણી નથી હો, આ તો એમ કંઈક માણસની વાત છે જેણે દુનિયા જીતી લીધી પણ પોતાની જાત સાથે જ લડતો રહ્યો.
બરાબર. રેજિનાલ્ડ ડ્વાઇટ નામનો એક, એમ કહીએ કે શરમાળ છોકરો, કેવી રીતે એલ્ટન જ્હોન બન્યો એક ગ્લોબલ આઇકોન, અને પછી પાછું પોતાની જાતને શોધવાની મથામણ.
અને એલ્ટન જ્હોન એટલે કોણ? 300 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચાયા છે એમના, 5 ગ્રેમી, ઓસ્કર, ટોની એવોર્ડ, નાઇટહુડ, શું નથી મળ્યું એમને.
પણ આ પુસ્તક આપણને પેલી ચમક પાછળની અસલિયત બતાવે છે. એક માણસ એની બધી જ નબળાઈઓ અને તાકાત સાથે.
પ્રસિદ્ધિની કિંમત શું છે, આપણી સાચી ઓળખ શું છે, માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે, અને સૌથી મોટી વાત, શું કોઈ વ્યક્તિ ધારે તો બદલાઈ શકે છે.
ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ એમના શરૂઆતના વર્ષોથી, જ્યારે એ એલ્ટન જ્હોન નહોતા પણ રેજિનાલ્ડ કેનેથ ડ્વાઇટ હતા. પિનર મિડિલસેક્સમાં એમનું બાળપણ કેવું રહ્યું?
એમનું બાળપણ ભાવનાત્મક રીતે થોડું સૂકું હતું એમ કહી શકાય. એમના પિતા સ્ટેનલી ડ્વાઇટ રોયલ એરફોર્સમાં હતા, ખૂબ શિસ્તબદ્ધ
એટલે કડક સ્વભાવના.
હા, અને ભાવનાત્મક રીતે ઘણા દૂર. પુસ્તકમાં એમણે લખ્યું છે કે પિતા ક્યારેય એમનો કોઈ શો જોવા નહોતા આવ્યા.
ઓ, એ વાત તો ખૂંચે જ.
બહુ જ. આજે પ્રેમ અને સ્વીકૃતિની ભૂખ એમનામાં આખી જિંદગી દેખાઈ ને એના મૂળ કદાચ અહીંયા હતા.
અને માતા શીલા ફેર બ્રધર, એમનો કેવો પ્રભાવ હતો?
માતાનું વ્યક્તિત્વ થોડું જટિલ હતું. એમને રેજિનાલ્ડની સંગીત પ્રતિભા દેખાઈ એને પ્રોત્સાહન પણ આપ્યું, પણ પોતે થોડા શું કહેવાય, નાટકીય અને અસ્થિર હતા. ક્યારેક બહુ કડવું બોલી નાખતા,
એટલે મિશ્ર પ્રતિસાદ મળતો હતો.
હા, અને આ બધા વચ્ચે નાનો રેગી શરમાળ પોતાના દેખાવને લઈને થોડો કોન્શિયસ, અસુરક્ષિત, જાણે પોતાના જ ઘરમાં બહારનો માણસ હોય એવું લાગતું એને.
આ બધી લાગણીઓ પાછળથી એમના જીવનમાં, ખાસ કરીને પેલી સ્વીકૃતિની શોધમાં દેખાય છે. પણ સંગીત કેવી રીતે એમની દુનિયા બન્યું?
સંગીત, ખાસ કરીને પિયાનો, એમના માટે જાણે એક છૂટવાનો રસ્તો હતો, એક સલામત જગ્યા. એમનામાં પેલી સાંભળીને તરત વગાડી દેવાની ગજબની આવડત હતી.
ઓ વાહ.
જાણે કીબોર્ડ પર એ પોતાની બધી લાગણીઓ ઠાલવી શકતા જે શબ્દોમાં નહોતા કહી શકતા. અને એટલે જ ફક્ત 11 વર્ષની ઉંમરે એમને લંડનની રોયલ એકેડમી ઓફ મ્યુઝિકમાં સ્કોલરશીપ મળી ગઈ.
ફક્ત 11 વર્ષે, અદ્ભુત કહેવાય.
અને પછી આવ્યો 1967નો એ દિવસ જેણે બધું બદલી નાખ્યું, બર્ની ટોપિન સાથે મુલાકાત.
હા, એ તો જાણે નિયતિ જ હતી. લિબર્ટી રેકોર્ડ્સની એક જાહેરાત હતી ગીતકારો માટે. આ બંને ત્યાં ગયેલા, રેગી ડ્વાઇટ અને બર્ની ટોપિન.
અલગ અલગ આત્મા બર્નીના ગીતોનો એક બંધ પરબેડિયું આપી દીધું.
એમ જ,
બસ એમ જ. રેગીએ ઘરે જઈને એ ગીતો જોયા
અને બસ ક્લિક થઈ ગયું. તરત જ એ શબ્દો પર સંગીત બનાવવાનું શરૂ કરી દીધું.
અને એમની કામ કરવાની રીત પણ કેવી અનોખી. બર્ની ગીતો લખે, એલ્ટન ધૂન બનાવે, ઘણીવાર તો મળ્યા વગર જ.
બરાબર.
એકદમ યુનિક પાર્ટનરશિપ. અને આ ભાગીદારી જ એલ્ટનની આખી કારકિર્દીનો પાયો બની. કદાચ બર્ની ટોપિન ના હોત તો રેજિનાલ્ડ વ્હાઇટમાંથી એલ્ટન જ્હોન પણ ના બન્યા હોત.
અને એલ્ટન જ્હોન નામ કેવી રીતે પડ્યું?
એ પણ મજાની વાત છે. એમના જૂના બેન્ડ બ્લુ સોલોજીના 2 સાથીઓ હતા, સેક્સોફોન વગાડતા એલ્ટન ડીન અને ગાયક લોંગ જ્હોન બોલ્ડરી, એમના નામ પરથી.
ઓ, એટલે એલ્ટન અને જ્હોન. અને પછી એમના કપડાં, એ ભડકાઓ, અવનવા પોશાકો, એ શું હતું?
એ જાણે પેલો શરમાળ રેગી હતો ને, એના માટે એક કવચ હતું, એક બખ્તર, એલ્ટન જ્હોનનો પરસોના.
એટલે સ્ટેજ પર આત્મવિશ્વાસ મેળવવા માટે.
અમેરિકા એમના પર ફિદા થઈ ગયો, રાતોરાત સનસનાટી.
અને પછી તો હિટ ગીતોની લાઈન લાગી ગઈ. યોર સોંગ, રોકેટ મેન, ટાઇની ડાન્સર, પેલું ગુડ બાય યલો બ્રિક રોડ, આજે પણ લોકો ગાય છે. સફળતા બહુ ઝડપથી આવી નહીં?
ખૂબ ઝડપથી અને ખૂબ મોટી. પણ આ સફળતાની ચમક પાછળ એક અંધારું પણ ઘેરાઈ રહ્યું હતું. સ્ટેજ પર જવાનો ડર હતો એમને.
ખરેખર એલ્ટન જ્હોનને?
હા, અને પ્રસિદ્ધિ સાથે આવતી એકલતા અને પોતાની શરમાળતા પર કાબુ મેળવવા એમણે કોકેઇન લેવાનું શરૂ કર્યું.
ઓ, એટલે જે પર્સોના રક્ષણ માટે હતો એ જ બોજ બનવા લાગ્યો.
ધીમે ધીમે, હા. પછી 1970 અને 80નો દાયકો આવ્યો. કારકિર્દી માટે તો સુવર્ણકાળ.
પણ અંગત જીવન માટે?
અંગત જીવન માટે સૌથી ખરાબ સમય કહી શકાય. વ્યાપારી રીતે ટોચ પર હતા, પણ વ્યક્તિગત રીતે તળિયે જઈ રહ્યા હતા. પુસ્તકમાં ખૂબ જ ઈમાનદારીથી લખ્યું છે એમણે આ બધું. ઉકેનનું ભારે વ્યસન, દારૂ, બુલીમિયા એટલે કે ખાવાની એક વિકૃતિ,
જેમાં બહુ ખાઈ લેવાનું ને પછી કાઢી નાખવાનું.
હા, એ જ. પછી ખરીદી કરવાની લત, ગુસ્સાના ભયાનક આવેશ, વાત વાતમાં ગુસ્સે થઈ જવાનું.
પેલો કિસ્સો છે ને કે હોટેલમાં ફોન કરીને કહે કે બહાર પવન બહુ છે અને રોકો.
હા હા, એ બતાવે છે કે વાસ્તવિકતાથી કેટલા દૂર થઈ ગયા હતા. ખ્યાતિ મળી, પણ સાથે ભયાનક એકલતા પણ આવી.
વિરોધાભાસ કહેવાય તો.
બિલકુલ. સ્ટેજ પર લાખો લોકોની તાળીઓ અને સ્ટેજ પરથી ઉતરીને રૂમમાં એકલા. આ જ ગાળામાં 1984માં એમણે જર્મન સાઉન્ડ એન્જિનિયર રેનેટ બ્લુએલ સાથે લગ્ન પણ કર્યા.
પણ એ લાંબુ ના ચાલ્યું.
ના, એ સમયે એ પોતાની સેક્સ્યુઆલિટી સાથે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. કદાચ એક નોર્મલ દેખાવાનો પ્રયાસ હતો એ.
અને આ બધાની વચ્ચે પેલી એઇડ્સ કટોકટી, એની પણ અસર થઈ હશે ને?
ખૂબ જ ઊંડી અસર. ફ્રેડી મર્ક્યુરી જેવા કેટલાય મિત્રોને એમણે આ બીમારીમાં ગુમાવ્યા. પછી રાયન વ્હાઇટ નામનો એક છોટરો હતો ને?
હા, એમની વાર્તા બહુ પ્રેરણાદાયક હતી.
એમના મૃત્યુએ એમને હચમચાવી દીધા, અને આ અનુભવોમાંથી જ પછી પરોપકારનો રસ્તો મળ્યો. 1992માં એલ્ટન જ્હોન એઇડ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે આજે પણ કેટલું મોટું કામ કરે છે.
સાચી વાત છે. અને એ જ અરસામાં ગળાની સર્જરી થઈ, જેનાથી અવાજ બદલાયો.
હા, 1987માં અવાજ થોડો ઘેરો થઈ ગયો. પછી ડિઝનીનું ધ લાયન કિંગ આવ્યું, પ્રિન્સેસ ડાયાનાના મૃત્યુ વખતે કેન્ડલ ઇન ધ વિન્ડનું નવું વર્ઝન, આ બધું એમના વારસાનો ભાગ બનતું ગયું.
પણ આ બધા ઉતાર ચઢાવમાં એક વસ્તુ સ્થિર રહી, બર્ની ટોપિન સાથેની દોસ્તી.
50 વર્ષથી પણ વધુ. કદાચ એ જ એક મજબૂત સહારો હતો જેણે એમને ટકાવી રાખ્યા. એમની આખી જિંદગી જોઈએ ને તો અમુક મૂળભૂત વિચારો વારંવાર સામે આવે છે.
હા, એમના મૂલ્યોને ફિલસૂફી વિશે વાત કરીએ. પેલી ઓળખની દ્વૈતતા, રેજિનાલ્ડ ડ્વાઇટ અને એલ્ટન જ્હોન.
એ બખ્તર ક્યારે જેલ જેવું લાગવા માંડ્યું?
જ્યારે એ ઉતારવું અઘરું થઈ ગયું, જ્યારે એલ્ટન જ્હોન બનવું એ 24/7નો રોલ બની ગયો. પુસ્તકમાં એ પીડા વર્ણવી છે કે કેવી રીતે આ પર્સોનાએ એમના અસલી હુંને લગભગ ખાઈ લીધો હતો. અને બીજો મુદ્દો, બીજાની મંજૂરી માટે જીવવું, લોકો શું કહેશે એની ચિંતા.
એ બહુ નુકસાનકારક સાબિત થયું એમના માટે. આ જે બહારથી સ્વીકૃતિ મેળવવાની તીવ્ર ઈચ્છા હતી ને, એ એમને ખોટા સંબંધો અને ખોટા નિર્ણયો તરફ લઈ ગઈ. પોતાની જાતને દબાવતા રહ્યા
જ્યાં સુધી પોતે પોતાની કિંમત ન સમજે ત્યાં સુધી. અને વ્યસન વિશે એમનો જે વિચાર છે એ પણ નોંધપાત્ર છે. એ એને નૈતિક નિષ્ફળતા નથી ગણતા.
ના, બિલકુલ નહીં. એ કહે છે કે વ્યસન એ ઊંડી ભાવનાત્મક પીડા, બાળપણના ઘા, ઓળખની ગૂંચવણ, આ બધાનો સામનો કરવાનો એક ખોટો રસ્તો હતો. એ મૂળ સમસ્યા નહોતી, એ તો લક્ષણ હતું.
આ સમજણ રિકવરી માટે બહુ જરૂરી બની હશે.
ચોક્કસ. અને પેલો વિરોધાભાસ, ખ્યાતિ અને એકલતા. જેટલી પ્રસિદ્ધિ વધુ એટલી એકલતા વધુ. એ કેવી રીતે? કારણ કે જ્યારે તમે બહુ પ્રખ્યાત થઈ જાઓ ત્યારે લોકો તમારી આસપાસ તમારા પર્સોના માટે આવે છે, તમારા સાચા સ્વરૂપ માટે નહીં. એલ્ટનને એવું લાગતું કે રેજિનાલ્ડને કોઈ પ્રેમ નહીં કરે, ખાલી એલ્ટન જ્હોનને જ કરશે.
આ બહુ દુઃખદ વાત છે.
હા, આ ભાવનાએ એકલતાને ઓર વધારી દીધી. પણ પછી જીવનમાં સાચા સંબંધો પણ આવ્યા,
જેમ કે બર્ની ટોપિન સાથેની મિત્રતા.
હા, એ અતૂટ મિત્રતા. પછી ડેવિડ ફર્નિશ સાથેનો સંબંધ અને પિતા બનવાનો અનુભવ. આ સંબંધોએ એમને પેલો પ્રેમ અને સ્વીકૃતિ આપી જેની એમને હંમેશા શોધ હતી, જે પૈસા કે પ્રસિદ્ધિ ન આપી શક્યા.
અને પેલું ફાઉન્ડેશનનું કામ,
એઇડ્સ ફાઉન્ડેશનના કામથી એમને એક નવો હેતુ મળ્યો. પોતાના દુઃખથી ઉપર ઉઠીને બીજા માટે કંઈક કરવાનો સંતોષ મળ્યો.
આ બધું એ જ બતાવે છે કે પરિવર્તન શક્ય છે, ગમે તેવી પરિસ્થિતિ હોય. એમના જીવનમાં એવા 3 મુખ્ય વળાંક કયા ગણી શકાય જેણે બધું બદલી નાખ્યું?
જરૂર. પહેલો અને સૌથી અગત્યનો વળાંક તો પેલી 1967ની મુલાકાત જ, બર્ની ટોપિન સાથેની. આપણે વાત કરીએ એમ, એક નાનકડી ઘટના, એક પરબીડિયું અને સંગીત ઇતિહાસની સૌથી લાંબી ચાલનારી પાર્ટનરશિપ શરૂ થઈ,
જેના વગર કદાચ એલ્ટન જ્હોન જ ન હોત.
બરાબર, એ એમની કલાત્મક ઓળખનો પાયો હતો. બીજો વળાંક આવ્યો 1990માં,
રિહેબમાં જવાનો નિર્ણય.
હા, એ સમયે એ વ્યસનમાં પૂરેપૂરા ડૂબેલા હતા, સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું. રાયન વાઇટ જેવા લોકોના મૃત્યુએ એમને હચમચાવી નાખ્યા હતા. એમણે ખૂબ હિંમત કરીને શિકાગોના એક રિહેબ સેન્ટરમાં દાખલ થવાનો નિર્ણય કર્યો.
એ સહેલું નહીં હોય.
બિલકુલ નહીં. ત્યાં એમની સેલિબ્રિટીની કોઈ ઓળખ નહોતી. સામાન્ય માણસની જેમ રહેવાનું, પોતાની લોન્ડ્રી જાતે કરવાની, ગ્રુપ થેરાપીમાં જવાનું,
એ અનુભવે એમને જમીન પર લાવી દીધા હશે.
એકદમ. ત્યાં પહેલીવાર એમણે એલ્ટન જ્હોન નામના પેલા રાક્ષસનો સામનો કર્યો, જેણે રેજિનાલ્ડને દબાવી દીધો હતો. પોતાની નબળાઈઓ, પીણા, વ્યસન બધું સ્વીકાર્યું. એ કહે છે કે મને મદદની જરૂર છે. આ ત્રણ શબ્દો બોલવા સૌથી અઘરા હતા,
પણ એ શબ્દોએ બચાવ્યા.
હા, એમના મતે એ એમના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. ત્યાંથી સ્વસ્થતા અને નવા જીવનનો રસ્તો ખુલ્યો.
અને ત્રીજો વળાંક?
ત્રીજો વળાંક હતો અંગત જીવનમાં પ્રેમ અને સ્થિરતાનું આવવું. 1993માં એ ડેવિડ ફર્નિશને મળ્યા. એમનો સંબંધ ખૂબ સ્થિર અને પ્રેમ ભર્યો રહ્યો. ડેવિડે એમને એવી સ્વીકૃતિ અને સાથ આપ્યો જે પહેલાં નહોતો મળ્યો,
જે એમને પોતાની જાતને સ્વીકારવામાં મદદરૂપ થયો.
બરાબર. અને પછી પિતા બન્યા. સરોગસીથી એમને બે દીકરા થયા, ઝેકરી અને એલિઝા.
આ અનુભવે તો બધું જ બદલી નાખ્યું હશે.
સંપૂર્ણપણે. પહેલીવાર એમને બિનશરતી પ્રેમનો અનુભવ થયો. બાળપણમાં જે પ્રેમ અને સ્વીકૃતિ નહોતા મળ્યા, એની જાણે પૂર્તિ થઈ ગઈ. આ પછી પ્રસિદ્ધિ કે લોકોની મંજૂરીની જરૂર ઓછી થઈ ગઈ. એમને ખરી શાંતિ મળી.
રેજિનાલ્ડથી એલ્ટન અને એલ્ટનથી પાછા પોતાની જાત સુધી ખરેખર અદ્ભુત સફર છે. આટલી મોટી જાહેરમાં જીવાયેલી જિંદગીમાંથી આપણે શું શીખી શકીએ? આપણા જેવા સામાન્ય માણસો માટે આમાં શું છે?
ઘણું બધું છે, કારણ કે મૂળભૂત લાગણીઓ તો સાર્વત્રિક છે. સ્વીકૃતિ અને પ્રેમ કોને નથી જોઈતા? આપણે બધા ક્યારેક ને ક્યારેક અસુરક્ષિત અનુભવીએ છીએ, પોતાની જાત પર શંકા કરીએ છીએ, ઓળખ માટે વલખા મારીએ છીએ.
હા, એ વાત સાચી.
એલ્ટનની કહાણી યાદ અપાવે છે કે આ બધું નોર્મલ છે, અને એ પણ કે બહારની સફળતા પછી એ કારકિર્દી હોય કે સોશિયલ મીડિયા પર લાઇક્સ, એ અંદરની શાંતિની ગેરંટી નથી.
ઉલટાનું, ક્યારેક દબાણ વધારી શકે છે.
બરાબર. એમનો અનુભવ આપણને વ્યસન તરફ પણ વધુ સહાનુભૂતિથી જોતા શીખવે છે. એને નૈતિક નિષ્ફળતા નહીં, પણ પીડાના પ્રતિભાવ તરીકે જોવાનું, અને સૌથી મહત્વનું સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વસ્વીકૃતિ,
પોતાની ભૂલો ખામીઓ સાથે પોતાની જાતને અપનાવવી.
હા, એ જ સાચા પરિવર્તનની ચાવી છે. અને પેલો પસંદ કરેલું કુટુંબનો આઈડિયા પણ મહત્વનો છે. બર્ની ટોપેન, ડેવિડ ફર્નિશ, લોહીના સંબંધ નહોતા, પણ પ્રેમ અને વફાદારીના હતા.
એમણે જે સ્થિરતા આપી એ અમૂલ્ય હતી.
અને આજના જમાનામાં જ્યાં ઓનલાઈન અને ઓફલાઈન ઓળખ વચ્ચેની ભેદરેખા ધૂંધળી થઈ રહી છે, ત્યાં એલ્ટનનો સંઘર્ષ આપણને પ્રામાણિક રહેવા અને સાચા જોડાણો શોધવા માટે પ્રેરણા આપે છે.
તો આ આખી વાતચીત પછી જો ત્રણ મુખ્ય તારણ કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હશે?
ભાવનાત્મક સૂચ તરીકે હું કહીશ કે સાચું સુખ અને સંતોષ બહારથી નથી આવતા. તાળીઓથી નહીં, પૈસાથી નહીં, એવોર્ડથી નહીં.
પણ ક્યાંથી આવે છે?
એ અંદરથી આવે છે. સાચા સંબંધોમાંથી, બીજાની સેવા કરવાથી, અને પોતાની જાતને બધી જ અપૂર્ણતાઓ સાથે પ્રેમ કરવાની હિંમતમાંથી.
બરાબર. અને બૌદ્ધિક સૂઝ?
બૌદ્ધિક સૂઝ એ છે કે ખ્યાતિ એક મેગ્નિફાઈંગ ગ્લાસ જેવી છે. એ તમારી શક્તિઓને પણ મોટી દેખાડે છે અને નબળાઈઓને પણ. એ સમસ્યાઓ હલ નથી કરતી, ક્યારેક વધારી દે છે. પણ હા, કલાત્મક પ્રામાણિકતા ઘણીવાર મુશ્કેલ અનુભવોમાંથી જ આવે છે. તમારી નબળાઈનો સ્વીકાર જ તમારી તાકાત બની શકે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક સૂઝ, જે આપણા બધાને લાગુ પડે.
સાર્વત્રિક સૂઝ એ છે કે પરિવર્તન હંમેશા શક્ય છે. ગમે તેટલો ખરાબ ભૂતકાળ હોય, ગમે તેટલી ઊંડી સમસ્યાઓ હોય, જો તમે પીડાનો સામનો કરવા તૈયાર છો, મદદ માંગવા તૈયાર છો અને પોતાનાથી મોટા કોઈ હેતુ સાથે જોડાવા તૈયાર છો, તો નવું જીવન શક્ય છે. આશા ક્યારેય છોડવી નહીં.
ખૂબ સરસ. એલ્ટન જ્હોનની આત્મકથા મી ખરેખર એક અરીસો છે, જે પ્રસિદ્ધિની ચમક અને એની પાછળના અંધારા બંને બતાવે છે. અને અંતે એ વિશ્વાસ અપાવે છે કે માણસ ધારે તો પોતાની જાતને શોધી શકે છે, બદલી શકે છે. આપણે પણ વિચારવું રહ્યું કે આપણી જિંદગીમાં આપણે કયા બખ્તર પહેર્યા છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું. આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.